તારીખ 19/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 452
શ્રીમદરાજચંદ્ર વચનામૃત પત્રાંક 408 પાનું 352 સૌભાગ્યભાઈ ઉપર લખેલો પત્ર છે. પત્રનો વિષય છે પુત્રની કાળના નાનીઓની દશા કેવી હોય છે. જીવ નાનીઓ પૂર્વકર્મને ભોગવે છે, પ્રારબ્ધ કર્મને ભોગવતા અંતરંગ દશામાં કેવી રીતે સ્થિત રહે છે, એમનું બાહ્યાચરણ અને અંતરાચરણનો સંધિ શું છે એ વિષયનો આ પત્ર છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે એટલું વાક્ય એમણે આ પત્રમાં, નાનો પત્ર હોવા છતાં, 3 વખત લખેલું છે. શું કહે છે કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે, જે પ્રારબ્ધ પોતે જ ઊભું કરેલું છે અથવા પોતાના પરિણામથી, ભૂતકાળના પરિણામથી જે પ્રારબ્ધ નક્કી થયેલું છે, નિશ્ચિત થયેલું છે, તે પ્રારબ્ધ કર્મને ભોગવી લેવું જોઈએ સંભાવે, અને એ પ્રારબ્ધ કર્મ ભોગવતા ઇષ્ટ અનિષ્ટપણાની રાગદ્વેષમય પરિણતિ ન થવી જોઈએ એવું જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. સનાતન શબ્દ કાયમ માટેના જ્ઞાનીઓનો છે. ભૂતકાળમાં અનંતા જ્ઞાનીઓ થયા, અત્યારે જેટલા હોય તેટલા અને ભવિષ્યમાં જેટલા થાય તેટલા અનંત જ્ઞાનીઓ, સર્વ જ્ઞાનીઓ પોતાના પ્રારબ્ધના ઉદયને સંભાવે ભોગવે છે, સંભાવે વેદન કરે છે, અને સંભાવે વેદન કરવું એ જ જ્ઞાનીઓનું આચરણ છે. કોઈ પ્રારબ્ધ કર્મને આગું પાછું કરવું એ જ્ઞાનીઓનું આચરણ નથી એમ કહે છે. કેમ કે આગું પાછું કરવાની બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. બુદ્ધિ એટલે અભિપ્રાય લેવા, એમ શું અલ્પ રાગદ્વેષ થાય છે ત્યાં બુદ્ધિ છે એમને સમજવું. શું બુદ્ધિ નથી, થઈ જાય છે બીજી વાત છે, કરે છે એ બીજી વાત છે, અને થઈ જાય છે તે બીજી વાત છે. કરે છે તે જ્ઞાન દશામાં કરે છે, અને થઈ જાય છે તે જ્ઞાન દશામાં ન ઈચ્છતા હોવા છતાં પણ અલ્પ થઈ જાય છે, એટલે એમાં રસ નથી, નિરસપણું છે, અને સંભાવનું વિશેષપણું છે, જ્ઞાતા દ્રષ્ટાપણાનું વિશેષપણું છે, ભિન્ન જ્ઞાન વેદનનું વિશેષપણું છે, તેથી તેને વેદન કરે છે, સંભાવે વેદન કરે છે, સંભાવે ભોગવે છે એમ કહેવાય છે. હા, મુમુક્ષુનું ધ્યાન ન જવું જોઈએ. બાહ્ય દ્રષ્ટિવાન હોય છે એનું ધ્યાન જાય છે, અંતરદ્રષ્ટિવાન હોય છે એનું ધ્યાન જતું નથી. શું એ તો થતા નથી એમ જ જોવે છે. એ તો મુખ્યને મુખ્ય રાખે છે અને ગૌણને નહીવત ગણે છે. શું નહીવત ગણે છે, છે પણ નહીવત છે, નહીં બરાબર. ના, થોડા જીતના બાહ્ય પરિણમન કા અંશ હૈ ઉતના દુઃખ અલ્પ દુઃખ ભી હોતા હૈ, જેટલો અંતર પરિણમન નો અંશ છે એ વિશેષ છે એટલું સુખ થાય છે, એટલું આત્મિક સુખ નો અનુભવ છે. અને જેટલા અંશે બાહ્ય પરિણમન છે એટલા અંશમાં દુઃખ અને આકુલતા પણ હોય છે. કોઈના ઉપર ગુસ્સો કરે છે, આકુલતા તો છે જ, થોડી આકુલતા તો છે જ. એ વખતે જાગ્રત દશા છે તેથી એમાં તીવ્ર રસ આવતો નથી, ગુસ્સો તીવ્ર દેખાય પણ રસ તીવ્ર ન હોય, રસ તીવ્ર નથી. એનો એની સાબિતી શું? કે એનું સબૂત એ છે કે એને એ ગુસ્સાને ઠંડો થતા વાર લાગતી નથી, કેમ કે જાગૃત દશામાં છે એટલે એ નિરસ પરિણામે છે. તો એને પ્રારબ્ધ ભોગ્યું એમ કહેવામાં આવે છે. એ દશાની કિંમત નથી, પણ એ દશામાં એકત્વ તો સધાતું જ નથી. જે ઉપયોગ બહાર જાય છે એ ઉપયોગ પણ એકત્વ તો સાધતો જ નથી. જે અજ્ઞાનીને એકત્વ થઈ જાય છે બહાર ઉપયોગ જતા, એવું અહીંયા જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય તો પણ એકત્વ થતું નથી. પરણતિ તો અંતર્મુખ છે એટલે એમાં તો કોઈ અવકાશ જ નથી, અથવા વાદ વિવાદનો પણ અવકાશ નથી, તર્કનો પણ અવકાશ નથી. ઉપયોગ બહાર જાય છે ત્યાં તર્ક થાય, કોને? બાહ્ય દ્રષ્ટિવાનને. જ્ઞાનીનો ઉપયોગ પણ બહાર જાય છે એમાં પણ રાગ દ્વેષ જોવામાં આવે છે, તકરાર જોવામાં આવે છે, લડાઈ જોવામાં આવે છે, ગુસ્સો જોવામાં આવે છે, માન કોઈ વાર જોવામાં આવે છે, કોઈ વાર માયા જોવામાં આવે છે, કોઈ વાર લોભ જોવામાં આવે છે. ક્રોધ માન માયા લોભ ચારે છે ને, અપ્રત્યાખ્યાન વર્ણિના ચારે છે, અપ્રત્યાખ્યાન વર્ણિ, પ્રત્યાખ્યાન વર્ણિ, સંજલન, એ બારે બાર છે. તો કે એ છે છતાં ઘણા નિરસ હોવાથી એનું અલ્પત્વ ગણવામાં આવ્યું છે, અથવા એને નહિવત ગણવામાં આવ્યું છે, કેમ કે તે અનંત સંસારનું કારણ નથી, અથવા એ પરિણામો પણ એકત્વ સાધતા નથી, ગ્રંથિ ગાંઠ પડતી નથી, ત્યાં એકત્વની ગ્રંથિ બંધાતી નથી, એ પણ ભિન્ન જ રહે છે. જ્ઞાની જાગૃત છે એટલે જ્યારે એવી બાહ્ય દશા વર્તે છે ત્યારે પણ અંતર દશામાં તો આત્મ જાગૃતિ ચાલુ જ છે. ભેદ જ્ઞાન કરવું પડતું નથી, પણ ભેદ જ્ઞાન સહજ વર્તે છે. ત્યારે અજ્ઞાનીને તો એવું ભેદ જ્ઞાન નથી, અવલોકન હોય તો પણ થોડો ટાઈમ લાગે, અંતરાલ પડે. અને વિચાર દશામાં તો વિચાર તો પાછળથી જ આવે છે, પ્રત્યક્ષ વખતે તો વિચાર હોતો નથી, એટલે એ ફરક તો પડે છે. જ્ઞાન દશામાં અને અજ્ઞાન દશામાં એ ફરક તો પડે છે, ઘણો ફરક છે, ફરક પડે છે, એ ઘણો ફરક છે. એક અનંત સંસારનું કારણ છે, એક સંસારના અભાવનું કારણ છે, એક સંસારના સદભાવનું કારણ છે અને એક સંસારના અભાવનું કારણ છે, એટલો મોટો ફેર છે. એ બનવા જોગ છે કે કોઈને એમ લાગે છે થોડી જાગૃતિ હોય તો મને તરત જ ખબર પડે છે એવું પણ લાગે, પણ છતાં જ્યાં જ્ઞાન દશા થઈ નથી અને ભેદ જ્ઞાન ધારાવાહી અછિન્ન ધારાથી ચાલતું નથી, ત્યાં વચ્ચે કાળનો આંતરો હોય જ છે, ભલે થોડો હોય કે વધારે હોય, પણ હોય હોય ને હોય જ છે એમ બને છે. એવી ભ્રાંતિને કેવી રીતે મટાડવી? બસ ભેદ જ્ઞાન ના પ્રયોગ પ્રયાસ થી, ભેદ જ્ઞાન ના પુરુષાર્થ થી. જેટલો ભેદ જ્ઞાન નો પ્રયોગાત્મક પુરુષાર્થ ચાલે, એટલો અનુભવ સ્વાનુભવ જ્ઞાન દશામાં પહોંચવાનો સમીપતા થાય. વિધિ નો વિષય ત્રણેય કાળે એક પ્રકારે છે, વિધિ બદલાતી નથી. જે ભેદ જ્ઞાન ના પ્રયોગ અભ્યાસે ચડ્યો છે, એ ભેદ જ્ઞાન નો અભ્યાસ ચાલુ રાખવાનો છે. એમાં પછી આગળ બીજું, પછી બીજી રીતે, ત્રીજી રીતે, એવું ક્યાંય રીત બદલાતી નથી, કાર્ય પદ્ધતિ બદલાતી નથી, રીત બદલાતી નથી. એટલી સગવડ છે આ માર્ગમાં, એટલી સુવિધા છે કે એને રીત બદલવાની જરૂર નથી. એક રીત એને હાથમાં આવી ગઈ, તરી ગયો. ભેદ વિજ્ઞાન તો સીધા સીધા એ કિલ કે ચાલે, સિદ્ધ પદ સુધી વાંધો નથી. પછી તો મુશ્કેલ થાય, ભ્રાંતિ થાય ને ભ્રાંતિ છે એમ ખબર ન પડે, તો એ ભ્રાંતિ દ્રઢ થાય, ગ્રહિત માં ચાલ્યો જાય. અને ગ્રહિત માં આવી ગયો, ગ્રહિત માં આવી જ ગયો, ભ્રાંતિ થઈ એટલે શું? વેદન કરવું, એનું હિન્દી ભોગના કર્યું છે. અનુભવવું, ત્રણેય એક અર્થમાં જાય છે. વેદન કરવું, ભોગવવું અને અનુભવ કરવો, એ ત્રણેય એક અર્થ છે. સંભાવે ભેદવું, ભિન્ન રહીને ભેદવું, હા એ સનાતન આર્થ. એ આવશે નીચે, શું વેદન કરીએ છીએ, પોતાની વાત કરી છે. નાતા દ્રષ્ટા પણ હું કહો, જ્ઞાન વેદન માં રહેવું કહો, ભિન્નત રહેવું કહો, સંપરિણામ કહો, બધું એક અર્થ છે. ભ્રાંતિ થવાનું કારણ દરકાર ઓછી છે, હિત અહિત ની દરકાર ઓછી છે, દરકાર નથી. ઓગ સંજ્ઞામાં કેમ રહે છે? દરકાર નથી. મને વર્તમાન પરિણામથી લાભ છે કે નુકસાન છે એ સંબંધીની દરકાર નથી, દરકાર નથી, એટલે ગડબડ થાય છે. યથાર્થમાં ભ્રાંતિ નહીં રહે, ભ્રાંતિ અયથાર્થતાને સૂચવે છે. યથાર્થમાં ભ્રાંતિ નહીં રહે. ભેદ જ્ઞાનનો પ્રયાસ મંદ હો એ સંભવ છે, તીવ્ર હો, મંદ તીવ્ર હો એ પ્રકાર સંભવ છે, પણ એ ભ્રાંતિમાં નહીં આવે. યથાર્થતા હશે ત્યાં ભ્રાંતિમાં નહીં આવે. કેમ નહીં આવે? કે એની પ્રયોજનની બહુ સૂક્ષ્મ નજર હોય છે, પ્રયોજનની તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા એટલી વધી જાય છે યથાર્થતામાં, કે એ જીવ ભ્રાંતિમાં આવતો નથી. ચાલતા પરિણામ વિષય એને ભ્રાંતિ ન થાય, એને ખબર છે કે હું ક્યાં ઊભો છું, ક્યાં ચાલુ છું અને મારે કેટલું ચાલવાનું બાકી છે, આ બધી ખબર છે. એનું નામ યથાર્થતા છે. યથાર્થતા એટલે શું? યથા એટલે જેવું હોવું જોઈએ તેવું. અર્થ નામ પ્રયોજન, જેવું પ્રયોજન હોવું જોઈએ એવું પ્રયોજન બરાબર સાત તો આગળ ચાલે છે મુમુક્ષુની ભૂમિકામાં, એને યથાર્થતા કહેવામાં આવે છે. યા ત્યાં ભ્રાંતિ નથી થતી. તો પુરુષાર્થ તીવ્ર મંદ હો, વિજ્ઞાન નો પ્રયોગ તીવ્ર મંદ હો, જુદી વાત છે. ફોર્સ ઓછો વધતો હોવાનો સંભવ છે, જુદા જુદા જીવોમાં જુદો જુદો ફોર્સ હોવાનો સંભવ છે, બળ જુદું જુદું હોય છે. પણ યથાર્થતા હોય ત્યાં બીજી ગડબડ થતી નથી, યોગ સંજ્ઞામાં નહીં રહે. ખરેખર તો વેદ જ્ઞાન નો પ્રયોગ જ ઓગ સંજ્ઞા મટાડવાનું એકમાત્ર સાધન છે. નહીતર કોઈ પણ ધર્મ પ્રક્રિયા કરતા જીવ ઓગ સંજ્ઞામાં જ રહે, ચાહે શાસ્ત્ર વાંચન કરે, ચાહે તત્વજ્ઞાન નો અભ્યાસ કરે, કે પૂજા ભક્તિ કે ઉપવાસ આદિ ની કોઈ ક્રિયા કરે, બધું ઓગ સંજ્ઞામાં જાય છે. એક પ્રયોગ છે એ ઓગ સંજ્ઞાને તોડાવે છે, કેમ કે અવલોકન પૂર્વક પ્રયોગ ચાલે છે, અવલોકન ની ભૂમિકા થી આગળ વધીને પ્રયોગમાં આવ્યો છે. અવલોકન માં જ એનો મોક્ષ સંજ્ઞા છૂટવા માંડે છે. ભાવભાષણ થાય એટલે મોક્ષ સંજ્ઞા ગઈ. ભાવભાષણ ના કાળમાં તો મોક્ષ સંજ્ઞા નો અભાવ થઈ ગયો. ભાવભાષણ વાળા ને મોક્ષ સંજ્ઞા છે નહી, એમ છે. આપણે જે ભાવ ભાષણ પહેલા જે ભેદ વિજ્ઞાન હોય છે એમાં તો કોઈ સ્વપર પ્રકાશક ના સ્ટેજ માં હોય છે, કોઈ વ્યાપી વ્યાપકતા ના સ્ટેજ માં પણ હોય છે, કોઈ વેદ્ય વેદકતાના સ્ટેજમાં હોય છે. જ્યાં પ્રત્યક્ષતા આવે છે ત્યાં ભાવ ભાષણ થઈ જાય છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. જ્યાં સુધી પ્રત્યક્ષતામાં નથી આવતો, પ્રત્યક્ષ સ્વરૂપને અનુભવાંશે એટલે પ્રત્યક્ષ અંશે વેદન પૂર્વક ભાવ ભાષણમાં નથી આવતો, ત્યાં સુધી ભેદ વિજ્ઞાન જે થાય છે એ ભેદ વિજ્ઞાન જુદા જુદા સ્ટેજમાં પ્રવર્તતું હોય છે. આપણે ચાર સ્ટેજ એના લીધા છે ને, સ્વપર પ્રકાશક થી જાણવામાં ભિન્નતા આવે, વ્યાપે વ્યાપકતામાં પોતાની અભિન્નતાનો પ્રયાસ ચાલે, વેદ્ય વેદકપણે પણ અભિન્નતાનો પ્રયાસ ચાલે, અને એ પ્રયાસ ચાલતા પ્રત્યક્ષતામાં આવતા ભાવ ભાષણ થાય. પછી જે ભેદ વિજ્ઞાન ઉપડે એકદમ ફોર્સ થી ઉપડે અને એમાં સહજતા ઘણી આવે, એ પહેલા થોડી કૃત્રિમતા રહેવાનો સંભવ છે. વારંવાર વિકલ્પ ઉઠાવીને વિચારપૂર્વક સ્મરણપૂર્વક જાગૃતિ સાવધાની લાવીને છૂટી જાય તો ફરીને દોર સાંધે, ભલી છૂટી જાય તો ફરીને દોર સાંધે, એવો બધો પ્રકાર રહે છે. ભાવ ભાષણ પછી સહજ ભેદ વિજ્ઞાન ચાલે અને ઘણું બળવાનપણે ચાલે. પછી સ્વાનુભવમાં આવે ત્યાર પછીની તો સહજતા એકદમ જુદી છે. એ તો આખી દશા જ જ્ઞાન દશા ને મોક્ષ માર્ગ ની દશા છે ને પરિણતિ સાથેની દશા છે. એમાં અંતર્મુખ પરિણતિ વર્તે છે જ્ઞાની ને તો, અને એ અંતર્મુખ પરિણતિમાં આત્મા પ્રત્યક્ષ વર્તે છે. આત્મા પરોક્ષ નથી, પરોક્ષતાનો પડદો દૂર થઈ ગયો છે, આત્મા પ્રત્યક્ષ વર્તે છે. અને આત્માના સુખ આનંદ આદિ અનુભવની પરિણતિ સહિત પ્રત્યક્ષ વર્તે છે, એટલે ત્યાં તો પછી કઈ ભૂલ થવાનો સંભવ જ રહેતો નથી. ચાલી ગયેલા પરિણામો ને ઉપર લક્ષ જાય તો એ વિચારાત્મક પરિસ્થિતિમાં જાય છે, એને અવલોકન માં કહેતા નથી, અને એને પ્રયોગમાં પણ ગણવામાં આવતો નથી. શું એ વૈચારિક ભૂમિકા છે, પ્રયોગની ભૂમિકા નથી, એમ છે. હા, એટલે જાગૃતિ નથી. એટલે જાગૃતિ હોય તો ચાલતા પરિણામમાં પણ અવલોકન ચાલે, ચાલતા પરિણામમાં અવલોકન ચાલે એટલે રસ ઠંડો થયા વિના રસ તૂટી જ જાય. ગમે એવો ઉગ્ર ચાલતો હોય તો રસ તૂટી જાય. સીધો એનો રામબાણ ઈલાજ છે, સીધો રામબાણ ઈલાજ છે. અભિપ્રાય ભલે હોય અવલંબન છોડવાનો, પણ વિચાર થી અવલંબન છૂટે નહીં, પ્રયોગ થી અવલંબન છૂટે, વિચાર થી ન છૂટે. વિચાર ચિંતન મંથન મનન ગોલન ગમે તેટલું કરે, અવલંબન ન કરે. એનું કારણ શું છે કે એ વિચારની ભૂમિકામાં જ્ઞાન અને રાગમાં રાગનું અવલંબન વર્તે છે. જ્યારે પ્રયોગની અવલોકનની ભૂમિકામાં રાગનું અવલંબન છોડવાનો પ્રયત્ન ચાલે છે, ભલામાં પ્રયત્ન નથી. વિચાર દશા તે પ્રયત્ન દશા નથી, અવલોકન અને ભેદ જ્ઞાનની દશા તે પ્રયત્ન દશા છે, એમ છે. એટલે પુરુષાર્થ અને પ્રયત્ન જ્યાં છે ત્યાં કાર્ય સંપન્ન થવાની શક્યતા અને અવકાશ છે. જ્યાં પુરુષાર્થ જ નથી ત્યાં કાર્ય સંપન્ન થાય એ કેવી રીતે બને, એ ન બની શકાય. જેમ કે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, તો જ્ઞાન સિવાયના અન્ય ભાવો અને અન્ય દ્રવ્યો બધા જ્ઞેયમાં જાય છે. કેવા જ્ઞેયમાં જાય છે કે પર જ્ઞેયમાં જાય છે. જ્ઞાન પોતે જ્ઞાન છે અને સ્વજ્ઞેય પણ છે, અને એમાં પ્રતિબિંબિત થતા ઝળકતા અન્ય દ્રવ્ય ભાવો બધા પર જ્ઞેય છે. શું તો એ પરને પરપણે જાણવાનો અભ્યાસ, ચાલતા પરિણમનમાં પરને પરપણે જાણવાનો અભ્યાસ. પોતાપણે જાણતો હતો અત્યાર સુધી, શું હતું? પોતાપણે જાણતો હતો. હવે પરપણે જાણવાનો પુરુષાર્થ કહો, અભ્યાસ કહો, પ્રયોગ કહો, એ સ્વપર પ્રકાશકપણાનો સદુપયોગ છે. ત્યાં જે જ્ઞાનની સ્વપર પ્રકાશક શક્તિ છે એમાં પરને પરપણે જાણવાનો પ્રયાસ થવો તે શક્તિનો સદુપયોગ છે, અને પરને સ્વપણે જાણવાનું થઈ જાય તે સ્વપર પ્રકાશક શક્તિનું વિપરીત પરિણમન વિપર્યાસ છે. ત્યાં એક વિપર્યાસ છે અને એક અવિપર્યાસ છે. એવો મહાવરો, એવો પ્રયોગ, એટલી પ્રેક્ટિસ ચાલતા ચાલતા જ્ઞાન જ્ઞાનમાં જ વ્યાપે છે, વ્યાપે વ્યાપકપણે પોતાનો અહેસાસ થવો, પોતાની જ્ઞાનની વ્યાપકતાનો અહેસાસ થવો. શરીરમાં તો જ્ઞાન વ્યાપતું નથી, પાંચ ઇન્દ્રિયોમાં તો જ્ઞાન વ્યાપતું નથી, પણ જોડે રહેલા રાગમાં પણ જ્ઞાન વ્યાપતું નથી. જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે એવી પોતાની વ્યાપકતાને અવલોકવી પ્રયત્નથી એ ભેદ જ્ઞાનમાં આગળનું સ્ટેજ છે. એ વ્યાપકતાને વેદન પૂર્વક અવલોકવી, વેદ્ય વેદક ભાવે અવલોકવી. વેદનાર પણ જ્ઞાન છે અને વેદાનાર પણ જ્ઞાન જ છે. ન તો મને પર પદાર્થ વેદાય છે, ન તો મને રાગનું કે આકુળતાનું પણ વેદન આવે છે. વેદન જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજું વેદન છે જ નહીં, બીજું વેદન થવાનો અવકાશ પણ નથી. એવું જે જ્ઞાનનું મૂળ સ્વરૂપ છે, એકલા જ્ઞાન માત્રનું આજે સ્વરૂપ છે, એ વેદ્ય વેદક ભાવે છે. એવી વેદકતામાં આવવું, ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરતા કરતા વેદકતામાં આવવું, એ ભિન્ન પડવાનું સૌથી વિશેષ પગથિયું છે. પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન થવામાં આ વેદ્ય વેદકતાના સ્ટેજે એને પુરુષાર્થની સાચી શરૂઆત થાય છે. અને એ વેદન છે એ જ્ઞાનમાં જ્ઞાનનું વેદન વચ્ચે કોઈ ઇન્દ્રિયના માધ્યમ વિના, નિમિત્ત વિના હોવાને લીધે એ પ્રત્યક્ષ જ હોય. વેદન કોઈ દી પરોક્ષ હોય નહીં, પણ એ પ્રત્યક્ષતા જ્યારે અનુભવાંશે પ્રત્યક્ષ થાય ત્યારે એ પ્રત્યક્ષ અંશ ઉપરથી ત્રિકાળ અનંત પ્રત્યક્ષ એવો જે સ્વભાવ ચૈતન્યની અચિંત્ય કાંતિ ત્યાં ભાવ ભાષણમાં આવે છે. ઠીક, ભાવ ભાષણમાં એ ચૈતન્યની અચિંત્ય કાંતિ આવે છે તો તે અચિંત્ય કરે છે, પરિણમનને પણ અચિંત્ય કરે છે. એ ભાવ ભાષણ થયું કે બીજા સંકેતમાં સંકેતના અનન્ય કારણમાં આવ્યો. કૃપાળુ દેવ તો એને સંકેતનું અંગ જ કહે છે, ભાવ ભાષણને અસ્તિત્વ ગ્રહણ કહ્યું છે, પોતાનું અસ્તિત્વનું અવલંબન અંશે લીધું છે. ત્યાં અસ્તિત્વ હાથમાં આવ્યું છે, પત્તો લાગી ગયો છે, સ્વરૂપનો પત્તો એડ્રેસ મળી ગયું છે, હવે પહોંચ્યા વિના રહેશે. જ્યાં સુધી એનું સરનામું નતું ત્યાં સુધી ગમે ત્યાં ગોતા કરે. કયા શાસ્ત્રમાંથી મળશે? તો કે એક શાસ્ત્રમાંથી મળે એવું નથી, કેમ કે એનું સરનામું શાસ્ત્રમાં લખ્યું નથી, એનું સરનામું ભાવ ભાષણમાં લખ્યું છે. ત્યાં મળી ગયું એ હવે પહોંચી જશે, પછી એ નજરાય છે, પછી એ છૂટી શકે. અદભુત થી અદભુત એવું જે આત્મ સ્વરૂપ છે, એક વખત એના ઉપર નજર પડી ગઈ પછી નજર બંધી થઈ જાય છે. શું થાય છે? નજર બંધી થઈ જાય છે, પછી એ નજર છૂટી શકતી. એ નજર બંધી નથી, ખરેખર તો આત્મા ત્યાંથી ખસી શકતો નથી. ક્યાંથી? આત્મા આત્માથી ખસી શકતો નથી. આત્મા તો ધ્રુવ છે, ખસતો તો તે અનાત્મા હતો, હવે ખસી શકતો નથી, એટલે એને આત્મા કીધો. કે આત્મા ત્યાંથી ખસી શકતો નથી, કેમ કે આત્મા પણ એ સ્વરૂપ જોવાય છે, સ્વ પણ એ સ્વરૂપ નજરમાં આવે છે. થર્ડ પર્સન તરીકે નથી આવતું, ફર્સ્ટ પર્સન પોતે જ નજરમાં આવે છે. એ ભાવ ભાષણ થતા જે સહજ પછી ભેદ જ્ઞાન ચાલે અને એ ઉગ્ર થયા કરે, એની જે પરિણામની શ્રેણી છે એ વધતી ચાલે, વધતી જ ચાલે. ઉત્તરોત્તર પરિણામ છે એ સ્વાનુભવની સમીપના પરિણામ થતા જાય. ને બહુ અલ્પો સમયમાં, કોઈને તો કલાકો જ લાગે છે, કોઈને દિવસો પણ લાગે છે, વર્ષો કોઈને લાગતા નથી. સ્વાનુભવમાં આવી જાય છે, ત્યાં સ્વાનુભવમાં આવે છે, ત્યાં જે સાક્ષાત સિદ્ધપદનું ભાવ ભાષણ થયું હતું એ સાક્ષાત સિદ્ધપદનો સાક્ષાત્કાર થઈ જાય છે. ત્યાં એને ભગવાનનો પરમાત્માનો સાક્ષાત્કાર થયો એમ કહેવામાં આવે છે. એ અતિન્દ્રિય પરિણમન થયું પછી શુદ્ધોપયોગ થયો ત્યાં, અને એ જ ક્ષણે જે જીવને એવો સાક્ષાત્કાર થયો તે જ ક્ષણે તે જ જીવને ભવ ભ્રમણનો નાશ થઈ ગયો. જાઓ, હવે એને લાંબા ભવ નથી, ભવ ભ્રમણ એનું છૂટી ગયો. હા, એને બીજ ઉગી ગઈ, એને પૂનમ થવાની થવાની ને થવાની. સમ્યક દર્શન ને બીજ કીધું છે, બીજ શું? ગુરુદેવ નો જન્મ પણ બીજ ને દિવસે છે. પૂજ્ય બેનશ્રી બેન નો જન્મ પણ બીજે જ આવી છે. જો પૂનમ થવાની છે, બીજ ઉગી કે પૂનમ થવાની છે. આ લોકો તો બીજના દર્શન કરે છે ને, મુસલમાન લોકો તો બીજના દર્શન કરે છે. એને ખબર નથી બીજ એટલે શું છે, પણ મૂળ શું છે, ક્યાંય ને ક્યાંયથી આવું બીજનું મહત્વ ચાલ્યું આવતું હોય. એ સાપ ગયા ને લીસોટા રહી ગયા, ચાલો બીજના દર્શન કરો, પણ કઈ બીજ? એ સમ્યક દર્શન નું બીજ છે એની વાત છે. શું કે છે? જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું, એટલે સંભાવે વેદન કરવું. કાયાની પ્રવૃત્તિ હોય તેવી જ પ્રવૃત્તિ લાગે, તો એને અહીંયા આચરણ નથી કીધું. અહીંયા તો જ્ઞાની ભિન્ન રહ્યા, એનું પરિણમન છે, એ પરિણમનને આચરણ કહેવામાં આવે છે.
ઠંડો પડી જાય, પડી જાય ને. એનું કારણ છે કે જે કસાય છે તો ચોર છે. ઘરમાં ચોર ગમે એવો આવ્યો હોય, બળવાન હોય, શરીરનો બળવાન હોય, અને મકાન માલિક નબળો હોય, પણ એને ખબર પડે કે મકાન માલિક મને જોઈ ગયો એટલે એ ભાગવા જ માંડે. એમનો જ વગર નબળો છે એટલે હું પહોંચી જઈશ. કેમ કે રાડ બૂમ કરશે તો બધા આડોશી પાડોશી ભેગા થઈ જશે. એટલો વિચાર કરવાનો ઉભો રહીએ, ખબર પડે માંડે ભાગવા. એવું છે, જ્ઞાન છે, ચોકીદાર છે. એવું જાગૃત જ્ઞાન થયું કે કસાય છે, છૂટવા માંડે છે. જ્ઞાન દશામાં ઉગામી હતી, ઊંઠી ઉગામી હતી તોય જ્ઞાન દશામાં હતા. એ શું જ્ઞાન દશા જરાક વધારે તીવ્ર થઈ ગઈ તો મુનિ દશામાં આવ્યા. જાઓ મુનિ દશા યોગ્ય પુરુષાર્થ થઈ ગયો. ગુસ્સામાંથી પલટો માર્યો, હાથ ઉપાડ્યો ત્યારે તો ગુસ્સો હતો એમ, ક્રોધ હતો, ક્રોધ ઓગળી ગયો એક સેકન્ડ માં, ઓગળી ગયો ક્રોધ. મુનિ દશા યોગ્ય પુરુષાર્થ માં આવતા વાર લાગી નહીં. શું કહે છે કે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. જુઓ આ પોતાની દશા લખતા જાય છે. સુભાગભાઈ ને શું કરે છે, પોતાની દશા લખતા જાય છે. અમને આવું આચરણ વર્તે છે. બારમાં ચોવીસમું પચીસમું વર્ષ છે. પચીસમું વર્ષ એટલે ભર યુવાન દશા કહેવાય. શું વેપાર ધંધામાં પૂરેપૂરા ફસાયેલા છે તો કે અમે ભિન્ન રહીએ છીએ. અમને જે સનાતન જ્ઞાનીઓનું આચરણ છે એ જ આચરણ અમને વર્તે છે, બીજું આચરણ અમારે છે. એટલે કે અમારે ઉદય સાથે લેવા કે દેવા કાંઈ નથી. પારકું જેમ માલિકને ત્યાં નોકર નોકરી કરે છે એમ ઉદયના ઘરની નોકરી કરે છે જ્ઞાની. લ્યો જ્ઞાની નોકર કહેવાય. હે, હા, એ વિશેષણ પણ લાગુ પડે છે. અનુચર થઈ ગયા, પરેછાનુસારી ઉદય હોય એ પ્રમાણે ચાલ્યા જવું. એનો અર્થ કરશે કેવી રીતે, અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, સંસારમાં પ્રત્યે પ્રેમ નથી. સ્નેહ એટલે પ્રેમ, સંસાર પ્રત્યે પ્રેમ સ્નેહ નથી, પોતાના સ્વરૂપનો પ્રેમ જાગ્યો છે. હવે શું પ્રેમે, પ્રેમ તો પ્રેમ છે, શું પણ એને સ્થાન બદલી નાખ્યું છે. જે પ્રેમનું સ્થાન સંસારી પદાર્થો હતા તે જ પ્રેમનું સ્થાન અત્યારે પોતાનું સ્વરૂપ થઈ ગયું છે. અનંત પ્રેમની મૂર્તિ છે પોતે જ, તે પોતે જ પ્રેમ મૂર્તિ છે. શું જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અમને એમાં જરાય પ્રેમ નથી પણ કઈ કાર્ય કરવો પડે એ પ્રવૃત્તિમાં રહેવું પડે એવો ઉદય છે. અને તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. અભિપ્રાય શું છે કે આ જીવે ભૂતકાળમાં અજ્ઞાન ભાવે જે કાંઈ શુભાશુભ પરિણામો કરીને શુભાશુભ કર્મો બાંધ્યા છે તેનો શુભાશુભ પણ જે ક્રમે ઉદય આવવો હોય એ ભલે આવો. એ ઉદય મારું હવે કાંઈ બગાડી શકવાનો નથી. શું અજ્ઞાની આમ ડરે છે, આવો ઉદય આવશે તો, આવો ઉદય આવશે તો મારું શું થશે, મારા પરિણામોનું શું થશે, હું કેટલો દુઃખી થઈશ. જ્ઞાનીને એની ચિંતા નથી. આ ગાડી ચલાવતા આવડતી હોય ને ટ્રાફિકની ચિંતા ન હોય કે આપણે ઘરની બહાર નીકળશું ને રસ્તામાં ટ્રાફિક ઘણો હશે તો, એ ગમે એટલો હોય, વધારે હશે તો કદાચ ધીમી ચલાવવી પડશે. શું બ્રેક મારવી પડશે, સાઈડમાં લેવી પડશે, શું ક્યારેક રિવર્સ લેવી પડશે, પણ એમાં કાંઈ વાંધો નથી. એને એની ચિંતા નથી, એમ ઉદયની ચિંતા જ્ઞાનીને નથી.
એ વર્તમાનમાં જાગ્રત ને ચેતે છે, શું એને ઉદય કેવો આવશે એની ચિંતા નથી, અબંધ પરિણામે વર્તે છે. બંધ થી ચેતી ને ભિન્ન પડી ને અબંધ પરિણામે વર્તે છે એને ઉદય ના ઉચાટ નથી. ઉચાટ એટલે ચિંતા. જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની કાર્ય કરવું પડે તેવી પ્રવૃત્તિનો ઉદય વર્તે છે. અમને પણ તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. શુભાશુભ કે ક્યારેક વેપારમાં વધારે પણ નફો હોય, ક્યારેક ઓછો પણ નફો હોય, ગમે તે બધું પૂર્વકર્મ પ્રમાણે ચાલ્યા કરે છે. અમને એમાં પોતાપણું નથી. જા ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. રામચંદ્રજી તો લક્ષ્મણજીને છોડતા નતા, ઠીક. અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમારે ઉદયના ક્રમમાં કઈ હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા છે નહીં. કેમ મેળ ખાવો? મેળ કેવી રીતે ખાવો? પેલો આ પત્ર વિચાર આવ્યો ત્યારે રામચંદ્રજી નો વિચાર આવ્યો હતો. એ વખતે નહોતો સમજાતો આ પત્ર, પેલો વાંચ્યો ત્યારે સમજાણો નહોતો. વિચાર એ આવ્યો કે રામચંદ્રજી એ હજારો વર્ષ તો આયુષ મોટા હતા ને, 17,500 વર્ષ એમને અયોધ્યાની ગાદી ઉપર બેસીને રાજ્ય ચલાવ્યું એમ કહેવાય છે. કહેવા માત્ર છે 17,500 વર્ષ સુધી રાજ કર્યું એમ કહેવાય છે. એ કેવી રીતે રાજ ચલાવતા હશે? શું એ વિચાર આવતો હતો. એ જ્ઞાની હતા એમાં તો કોઈ શંકા નથી, એમાં તો અન્ય મતીય શંકા કરતા નથી, તો જૈનને તો શંકા કરવાનો સવાલ રહેતો નથી. અન્ય મતી તો પરમાત્મા અને પરમાત્માનો અવતાર માને છે, એક ન્યાયી પરમાત્માનો અવતાર પણ છે. કેમ કે નો સાક્ષાત પરમાત્મા બિરાજે છે ને, પરિણામમાં અવતરણ થાય છે. પરમાત્મા સાક્ષાત અવતરણ થાય છે. એ રાજ કેવી રીતે કરતા હશે? મંથન ઈ ચાલ્યું હતું. રાજપાટ કરવું, યુદ્ધ કરવા પડે. રાજપાટ કરવા વાળાને તો યુદ્ધ કરવા પડે. કોઈ આવે એમ થમતો બાજુ વાળો પાકિસ્તાનની જેમ હળી કર્યા જ કરે, શું એને સીધો કરવો પડે. શું કરવો પડે? કેવી રીતે રાજ ચલાવતા હશે? આ એક વિચારવા જેવો વિષય એમ હતો. સાયક સમ્યક દ્રષ્ટિ હતા, તે જ ભવે મુક્તિગામી હતા, અને અત્યારે એમનો આત્મા સિદ્ધાલયમાં બિરાજે છે. માંગી તુંગી ઉપરથી નાસિક પાસે છે ને, નાસિક પાસે છે માંગી તુંગી. રામચંદ્રજી, હનુમાનજી અને સુગ્રીવ. હા, એ બધા એમની સાથે જ હતા. આખી ટીમ ગઈ હિસાબે મોક્ષ ની મંડળી હતી એમ થયું ને. મોક્ષ ની મંડળી હતી, બધા હારે જવા વાળા હતા. એક જ જગ્યાએ થઈ ગયા ધ્યાનમાં, બધા એક સાથે બેઠા હશે ને ત્યાં શુક્લ ધ્યાનમાં. સામૂહિક ધ્યાન, ઠીક. તો ધ્યાન તો ઇન્ડિવિજ્યુઅલ હોય છે, સામૂહિક ધ્યાન કર્યું. મોક્ષમાં પણ ગયા તો ગમે, એટલે તો કહ્યું કે સામૂહિક ધ્યાન ને સામૂહિક મોક્ષ, ઠીક. એવું બહુ ગમે કેમ? એકલા પણ એવું નથી ગમતું, બેકલા પણ વધારે ગમે છે એમ થયું ને એનો અર્થ. હે, એ સંસાર ભાવ એવો છે. શું સંસાર ભાવમાં સાથે બધા હોય તો ઠીક, મારી સાથે બધા હોય તો ઠીક, મારી પડખે હોય તો ઠીક એમ રહે છે. જ્ઞાન દશામાં હું એકલો છું. એકત્વને સાધે છે, જ્ઞાન દશા છે સ્વરૂપના એકત્વને સાધતી દશા છે. એ કહેવાય કે બધા ગયા સાથે, પણ એ તો વારા ફરતે ગયા હોય ને, એકલા જ જાય ને, જાય તો બધા એકલા જ જાય. બધા બાકી પડ્યા રે, જેને વારો એ પડ્યા રે. સમાધાન તો પછી થઈ ગયું. વિચારતા વિચારતા હવે તો નેપથ્ય માંથી પ્રશ્ન ઉઠે તો ઉત્તર પણ નેપથ્ય માંથી મળી રહે છે. ઉત્તર મળી ગયો તો આવી રીતે કે કાંઈ આગું પાછું કરવું નથી, એ રીતે સમાધાન એ રીતે આવ્યું હતું. કે ઉદયમાં તો બે જ પ્રકાર છે, એક શુભ અને એક અશુભ. શુભ હોય ત્યારે અશુભ ન હોય, અશુભ હોય ત્યારે શુભ ન હોય, મુખ્ય પણ એવો. આમ મિશ્ર ઉદય જુદી વાત છે, જુદા જુદા પ્રકારમાં મિશ્ર ઉદય હોય. કોઈ પૈસા અને કમાણી થાય તો શુભ ન ઉદય ગણાય, એ વખતે માંદો પડે ત્યારે અશુભ ન ઉદય ગણાય, એમ નહીં. તો માંદો પડે ત્યારે હાજો ન હોય, હાજો હોય ત્યારે માંદો ન પડે, નફો હોય ત્યારે નુકસાન ન હોય, નુકસાન હોય ત્યારે નફો હોય, એવી રીતે. તો કે તો અનુક્રમે આવવાના છે, જે આવવાના છે એ તો આવવાના છે, એમાં તો ફેરફાર કરવાનો કોઈનો આપણો અધિકાર છે નહી. અને વળી આપણે બાંધ્યા છે, આપણા અપરાધ થી આપણે દેવું કરેલું છે, કરજ આપણે ચુકાવવાનું છે. તો દેવું કર્યું પછી કરજ દેવામાં વાંધો છો એવો નબળો શા માટે વિચાર કરવો? કે કરજ કર્યા પછી પાછું દેવું નહીં, તો નબળો વિચાર છે. એટલે ભલે આવો, જે શુભાશુભ આવતો હોય ભલે આવવા દો. શુભ આવે તે મને અનુકૂળ નથી, અશુભ આવે તે મને પ્રતિકૂળ નથી. કોઈ ઉદય ઇષ્ટ પણ નથી, કોઈ ઉદય અનિષ્ટ પણ નથી. એમ સમાધાન આવ્યું. એમના કાકાજી સસરા હતા, પકડ હશે પૈસા ને, પૈસા ની પકડ હશે એટલે એવી રીતે લેખ. હા, શું કે છે, ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. અનુક્રમ એટલે શુભ 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 શુભ. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ન લે તો અજ્ઞાની, ન લે તો કઈ જ્ઞાની થઈ ગયો. દવા લેવાથી કઈ જ્ઞાની મટી જાય નહી, દવા ન લેવાથી કઈ જ્ઞાની થઈ જાય નહી. એમાં હઠીલાય હોય છે, જાઓ દવા નથી લેવી, ભલે ગમે થઈ જાય નહીં દવા લો, ભલે ભલે મૃત્યુ થઈ જાય દવા નહીં લો એમ કે. એટલે કઈ જ્ઞાની થઈ જાય, જ્ઞાની દવા લે એટલે કઈ અજ્ઞાની થઈ જાય, એમ માપ ના આવે. ઉદયના ક્રમમાં ફેરફાર કરવાની બુદ્ધિ હોય તો તે અજ્ઞાની છે, અને ઉદયના ક્રમમાં ફેરફાર કરવાની બુદ્ધિ નથી તે જ્ઞાની છે. વિકલ્પ આવો તો આવો, દવા લેવા તો લેવા, થાવ તો થાવ, ન થાવ તો ન થાવ, બધું ઉદયમાં જાય છે, ફેરફાર કરવામાં જતું નથી. સહેજ વિકલ્પ ચાલ્યો, તે ચાલ્યો ગમે તે ચાલે. એવો વિકલ્પ કે એવો ઉદય જ્ઞાન દશાને હાનિ પહોંચાડવા સમર્થ નથી. આમ છે, ના એ વખતે ખબર છે આ વિકલ્પ આવ્યો છે એ જ છે. એનાથી કઈ ઉદયમાં ફેર થવાનું માનતા નથી, જાણતા નથી, સમજતા નથી. એ ઉદય ઉદયમાં ભલે રહ્યો, દવાનું ભલે, એ બધું નકામું છે. દવા લેવી નકામી છે, ઠીક, દવા લેવી તે નકામી છે. કેમ કે એથી કઈ ઉદય ફરતો નથી, કઈ દવા લેવાથી ઉદય નથી ફરતો, તો બધાને ફરી જાય ને. જો દવા લેવાથી ઉદય ફરતો હોય તો બધાને ફરી જાય. ડાક્ટરને એમ કહેવું પડે દવા લાગુ પડતી નથી, મારી દવા 2 લાખ માણસને લાગુ પડી છે, પણ આ તમને 2 લાખની એક માણસ એને લાગુ પડતી નથી, ઠીક. ના લેતા નથી, લેતા દેખાય છે, પણ લેતા દેખાય છે કે જ્ઞાતા દ્રષ્ટા રહેતા દેખાય છે, હવે આ સવાલ છે. દવા લેતા દેખાણા કે જ્ઞાતા દ્રષ્ટા રહેતા દેખાણા, બસ આટલો સવાલ છે. परीक्षा नु सारी होते पर कभी ऐसा नहीं भी दिखे पोते कहीं कीधु चालो તાવ આવ્યો છે, તાડીઓ તાવ આવે છે ને, ઠંડી વાય છે, મને રજા આપો, ઓડવું છે. બીજા ઉડાડે એ પેલા એને પોતાને વિકલ્પ આવ્યો ને એમ કહ્યું તો કઈ જ્ઞાન દશા થઈ જાય ને, જ્ઞાન દશા છૂટી જાય કાંઈ, એવું તો કઈ નથી. અચ્છા એમ બોલે કે મને તાવ આવ્યો છે, જ્ઞાની ને તાવ આવ્યો છે, બોલશે શું? વ્યવહારની ભાષામાં, વ્યવહારી જીવો સાથે વ્યવહારની ભાષામાં બોલશે, બાળકની સાથે બાળકની ભાષામાં બોલશે, મોટાની સાથે મોટાની ભાષામાં બોલશે. મને તાવ આવ્યો છે એટલે આત્માને તાવ આવ્યો છે એમ સમજે છે? ત્યાં એમ સમજે? એમ ન સમજે. શરીરને ઉષ્ણ પર્યાય થઈ છે, આત્માને નહીં, એવું જ્ઞાન છે. આમ જોયું ને આપણે વ્યવહારની ભાષામાં બોલું, પાણીનો ગ્લાસ આપો, શું કહીએ આપણે? પાણીનો ગ્લાસ આપો. તો ગ્લાસ પાણીનો જ્ઞાનમાં છે? જ્ઞાનમાં પાણી ભરેલો ગ્લાસ છે, ભાષામાં પાણીનો ગ્લાસ બોલાય છે. બોલાય ગમે તેમ, જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. જ્ઞાન તો વસ્તુ સ્વરૂપનું છે, ભાષા અનુસાર જ્ઞાન નથી. ભાષા વ્યવહારની, જ્ઞાન નિશ્ચયનું એમ છે. વ્યવહારની ભાષા બોલતી વખતે નિશ્ચયનું જ્ઞાન છૂટી જતું નથી, આપણને છૂટી જાય છે પાણીનો ગ્લાસ બોલતી વખતે. જ્ઞાનીને જ્ઞાન છૂટે નહીં એમ છે. અરે ઊંધે માથે લટકો છે સંસાર તત્વમાં. સંસાર તત્વ કહ્યું કે દ્રવિલિંગી મુનિ, જૈન મુનિ, લગ્ન દિગંબર દીક્ષાધારી, મિથ્યા દ્રષ્ટિ છે એને પ્રવચન સારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સંસાર તત્વ કહે છે. શું કીધું એને? સંસાર તત્વ છે. અને એ જ લેબાસમાં, એ જ વેશમાં ભાવલિંગી મુનિ છે તો અમૃતચંદ્રાચાર્ય કહે છે કે એ મોક્ષ તત્વ છે. હજી મોક્ષ થયો નથી તો કે મોક્ષ તત્વ છે. અને કૃપાળુ દેવ તો અહીંયા સત્પુરુષને મોક્ષ તત્વ કહે છે. સત્પુરુષને જ મોક્ષ તત્વ કહે છે. સત્પુરુષ સાક્ષાત મોક્ષ છે. 249 માં છે કે નહીં? પાનું 289, 287, 289 ને 249 પાનું, પત્રાંક ને 287 પાનું. સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું ફળ મોક્ષ હોય છે. છેલ્લે થી ત્રીજી લીટી તે જોગનું, એટલે સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું અને પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. સત્પુરુષને મોક્ષનું તત્વ ન કહ્યું, એ તો અમૃતચંદ્રાચાર્ય કરતા આગળ ગયા. એ તો મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ જ છે, મોક્ષની જ મૂર્તિ અમે તેને જોઈએ છીએ. શું મોક્ષ તત્વ નહીં વળી? તત્વ તો વળી ઊંડું ગુફામાં રહી જાય. આ તો મોક્ષની મૂર્તિ જ અમે જોઈએ છીએ, સાક્ષાત મોક્ષની મૂર્તિ છે. સત્પુરુષ જ એમ છે. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, એ શબ્દ લગાડ્યો છે. મોક્ષ છે, બરાબર છે. હિન્દી વાળાને ઓછું બે શું કહે છે કે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ફેરફાર, હાનિ વૃદ્ધિ કરવી એટલે ફેરફાર કરવાની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. શું ઈચ્છા એટલે અહીંયા અભિપ્રાય નથી, અલ્પ વિકલ્પ આવે એને અભિપ્રાય સાથે લેતા નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. આ બીજી વાર આવ્યું, એવી ઈચ્છા હાનિ વૃદ્ધિ થવાની ઉત્પન્ન ન થવી તે જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. લખે છે કે એવું આચરણ અમને ઉદયપણે વર્તે છે. વેપાર કરતી વખતે ઈચ્છા જ નહીં થતી હોય, કોઈ આરોપ છે એ મોતી વેચી ગયો, પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. મુંબઈના ઝવેરી બજારમાં માલ ખરીદે વેચે બે કરે, એમાં એક મોતીનું સાચા મોતીનું પડીકું વેચી ગયો, એને કઈ તે કિંમત ન આવી. કૃપાળુ દેવને તો ઝીણી નજર હતી, જોયું કે વસ્તુ તો બહુ કિંમતી છે. શું ભાવ? કે આ ભાવ બહુ સારો, લઈ લ્યો, લઈ લ્યો પૈસા ને, દઈ દો માલ. લઈ લીધો માલ, ખરીદી લીધો. પછી એને ખ્યાલ આવ્યો કે આ પડીકું તો ઓલું ભારે વિયોગ ગયું, એને ભાઈ બીજા પણ મોતીના પડીકા હશે, એકના બદલે બીજું દેવાઈ ગયું, જે આપવું તો એના બદલે બીજું અપાઈ ગયો. આવ્યો પાછો, એ જમાનામાં કઈ 10,000 નો ફેર એટલે મોટો, લાખો નો ફેર ગણાય એવું મોટી રકમ ગણાતી હોય. હું આમ થયું છે, પડીકું તમને આપ્યું છે, પાછું જોઈએ છે, કઈ વાંધો નહીં, આ તમારું પડીકું લાવો, રૂપિયા પાછા. તમને નુકસાન જાતું હોય, ફેરફાર થઈ ગયો હોય તો આ પાછું. ઈચ્છા કરી કે ન કરી લેતી વખતે ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા નથી. તેમ થાય તેમ ચાલ્યો આવો, વેપાર કર્યો થાય કે પ્રારબ્ધ અનુસાર થાય, ચાલો કયો દે. જો વેપાર કર્યો થતો હોય તો કોઈ નબળો વેપારી હોય શકે નહીં, હોય કોઈ? બુદ્ધિવાળા ઠેબા ખાય છે કે નહીં ધીરુભાઈ? હે, ધંધો બંધ કરવાનો વારો ક્યારે આવે? બુદ્ધિ બુદ્ધિ વહી જાય પછી કે બુદ્ધિ હોય ત્યારે? બુદ્ધિ હોય ત્યારે. ઈચ્છા નહીં, ઈચ્છાનો નાશ છે. કાંઈ કરવું નથી, થાય છે તે જોયા કરવું છે. કાંઈ કરવું નથી પણ થાય છે એ જોયા કરવું, નતા દ્રષ્ટા રહેવું છે. કેમ જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એમાં પુરુષાર્થ નથી? વગર પુરુષાર્થ જ્ઞાતા દ્રષ્ટા રહેવાય છે, કરી જુઓ ને ટ્રાય કે કેટલો પુરુષાર્થ જોઈએ છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવા માટે એટલો પુરુષાર્થ કરવો પડે, એટલો પુરુષાર્થ કરવો પડે કે એક વાર તો પરસેવો ઉતરી જાય એવા ઉદય આવે. શું પોતે લખે છે જ્ઞાન દિશામાં 27મા 28મા, એવા ઉદય આવે છે કે માથા ઉપર ધડ ઉપર માથું રહેવું મુશ્કેલ પડે. એટલે કે એક વાર તો જ્ઞાન દશાથી છૂટી જવા જેવું થઈ જાય તો પણ પુરુષાર્થથી અમે અમારી દશામાં બરાબર મજબૂત પાયો નાખ્યો છે, એમાં ફેર પડે એવું નથી. એવા ઉદય આવે છે. આમાં શું છે કે જ્ઞાનીની દશા એટલા માટે વર્ણવવામાં આવે છે, અથવા જ્ઞાનીની દશા એટલા માટે દર્શાવવામાં આવે છે કે મુમુક્ષુ જીવ એનું અનુકરણ કરવાનો પુરુષાર્થ કરે. જેમ કે અત્યારે ગમે એ ઉદય આવે, પહેલેથી એવી તૈયારીમાં આવી જાય કે મારે ઇષ્ટ નિષ્ઠપણું કરવું નથી, જ્ઞાતા રહી જવું છે, બસ મારે જ્ઞાતા રહેવું છે, જોઉં છું જ્ઞાતા રહેવાય છે કે નહીં. જાગ્રત રહીએ બરાબર, જ્ઞાતા ભાવમાં જાગ્રત રહીએ તો એની જાગૃતિ અનુસાર પ્રયત્ન ને પુરુષાર્થ તો થાય, પછી એની સફળતામાં જ્ઞાતાપણું આવશે. અત્યારે ભલે જ્ઞાતાપણું આવી નહીં જાય પણ પુરુષાર્થ કરશે એને આવશે કે પુરુષાર્થ નહીં કરે એને આવે, આ સવાલ છે. મુમુક્ષુએ એનું અનુકરણ કરવાનો પુરુષાર્થ ને પ્રયાસ કરવો, એમ એના ઉપરથી પોતાના પ્રયોજનનો અનુસંધાન કરવાનું છે. પોતાનું પ્રયોજન કેવી રીતે સાધવું એ મુમુક્ષુ એના ઉપરથી શીખવાનું છે ને સમજવાનું છે. ઉદય સામે આમ આવે ને ત્યારે ટકવું મુશ્કેલ પડે. આમ વિચારવું સહેલું છે કે ભાઈ જ્ઞાનીને ગુસ્સો આવે, પણ એને પોતાના ઉપર ગુસ્સો કરે ને ત્યારે વિચલિત પણ ન રહીએ, એ પરીક્ષાનો વિષય છે, એ પરીક્ષા દેવાનો વિષય છે. એ વખતે પરીક્ષા દેવાય જાય. શું મારી હારે આમ થયું? હું તો સાચો હતો ને, ઠીક, મને અન્યાય થયો એનું શું? નાની અન્યાય કરે, નાની અનિતિ કરે, અન્યાય કરે, ઠીક. ખરેખર તો કૃપાથી સમજે તો કેટલી ખાતરી હતી સીતાજીને, કેટલી ખાતરી હતી. રામચંદ્રજી એને જંગલમાં છોડવાનો હુકમ કર્યો, એ ખાનગીમાં માયા હતા. એને સીધું નથી કીધું તમે જંગલમાં મૂકી આવશો, યાત્રા કરવાના માને મૂકી દીધી જંગલમાં, ઘોર જંગલમાં. શું તો એને અવિશ્વાસ નથી આવ્યો. સીતાજીને રામચંદ્રજી પ્રત્યે ન તો એના પ્રેમ પ્રત્યે અવિશ્વાસ આવ્યો છે, કે ન તો એની દશા પ્રત્યે અવિશ્વાસ આવ્યો છે. ચાલો ઠીક, મારા પ્રત્યે એના હૃદયમાં જે લાગણી છે તે એમને એમ અકબંધ છે, હું સમજુ છું. અને એમની જ્ઞાન દશામાં પણ કોઈ ફેરફાર નથી. મને થોડી અલ્પ માયા કરી તો કઈ એનું કઈ નહીં. ઠીક, એટલે અચળ પ્રતીતિ, પરમ પ્રેમ અને અચળ પ્રતીતિ, એ તો બંને બે જ્ઞાની હતા. એવું મુમુક્ષુ ને રહીએ તો મુમુક્ષુ જ્ઞાની થઈ જાય એમ છે. એ પરીક્ષામાં જો પાસ થાય તો જ્ઞાની થઈ જાય, ન પાસ થાય તો અજ્ઞાની રહે એમ છે. Okay.